એક નમસ્કાર બોલી પછી આપણે પ્રશ્નોત્તર શરૂ કરીશું.
વેપારની પેઢી ઉપર જે ખીમજીભાઈ ને રેવાશંકરભાઈ છે એને મળવાનું છે, અને એની સાથેની આ વસ્તુ વિચારણા આપી છે, અને એમાં એમનો કૃપાળુદેવનો ઉલ્લેખ થશે. અને કૃપાળુદેવનું ઓળખાણ ખીમજીભાઈને અને રેવાશંકરને શેનું છે? વેપારનું, સંઘનું. એટલે ઘણી વારી આ વાત કરશે બધી, અને એટલે પ્રશ્ન પૂછ્યો છે કે આવા કોઈ પુરુષ એની યોગ્યતા અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. અંબાલાલભાઈ કૃપાળુદેવની પેઢી ઉપર ખંભાતથી મળવા જાય છે, મળવા જવાના છે. ત્યારે કહે છે, મારી વિદ્યમાનતામાં તમે આવશો અને પ્રશ્નોત્તરી પણ કરશો, અને ત્યાં તમને મળશે રેવાશંકર અને ખીમજી. રેવાશંકર અને ખીમજીની કૃપાળુદેવનું ઓળખાણ વેપારના ભાગીદારી એ થઈ જાય છે. એટલે આવા બધા પ્રશ્નો કર્યા છે કે આ કરવા માટે કોઈ જ્ઞાની મળે, એ જ્ઞાની આવો હોય વગેરે વગેરે. તો કદાચ એ વાતમાં પ્રસન્નતા આવશે કે સત્પુરુષની પ્રાપ્તિ થઈ જીવને માર્ગ ન મળે ને કેમ બને, એનું કારણ શું? હવે અંબાલાલભાઈની શ્રદ્ધા એટલી બધી જબરદસ્ત, એને ઓળખાણ છે અને ઓલા બેને ઓળખાણ નથી, એટલે યથાર્થ ઓળખાણ નથી. એટલે એક પ્રશ્ન છે કે પછી અંબાલાલને ટાંક મારી છે, કે અબંધ બંધનયુક્ત હોય, જ્ઞાની છે એ એક અપેક્ષાએ અબંધ છે. સમ્યક દ્રષ્ટિ જીવ હવે બંધનમાં આવતો નથી, છૂટવા માટે જે જીવે છે એ બંધનમાં આવી શકતો નથી. એટલે અમને આ વેપારનું કદાચ એમ કે સત્પુરુષ છે પણ એ ધંધો કરે છે, બધા બધા બંધ છે, ગ્રહવાસ છે, આવું બધું જે પ્રશ્ન થાય એની સામે અંબાલાલને કોઈ ભ્રમ ન થવો જોઈએ. આ બે તો કેવાના જ છે, તરત જ અબંધ બંધનયુક્ત હોય. જે જ્ઞાની છે જેને આત્મજ્ઞાન છે, હવે કદાચ પ્રવૃત્તિમાં હશે તો એ બંધનયુક્ત નથી, ઉદયયુક્ત છે. અબંધ પછી બંધનયુક્ત નથી પણ ઉદય કર્મયુક્ત. જો અમારા સંબંધી કંઈ પ્રસંગ આવે તો પૂછવું કે મોક્ષ માર્ગની એમને પ્રાપ્તિ છે એવી નિશંકતા તમને છે, એમ અંબાલાલે એને પૂછવાનું છે. કોને? રેવાશંકર અને ખીમજીને. હવે એ કહે છે કે ક્યાં મોક્ષ માર્ગને એને કાંઈ લેવા, અને હોય તો શું કારણે લઈને પ્રવૃત્તિવાળી દશામાં વર્તતા હોય તો પૂછવું કે એ વિશે તમને વિકલ્પ નથી આવતો? આ બધી મથામણ શેની છે? કે બે લોકો જે કૃપાળુદેવની સાથે જ રહે છે એને કૃપાળુદેવના સંબંધમાં અંબાલાલે જઈને મળવાનું છે, અને અંબાલાલને એટલો બધો પરમ કૃપાળુદેવ પ્રત્યે ભગવાન સમાન એને દ્રષ્ટિ છે, ઓળખાણ છે. અને એ ઓળખાણમાં આ તો વાત બધી વિપરીત પડશે, અને વિપરીત પડશે એટલે આવા બધા પ્રસંગ આવશે, પ્રવૃત્તિમાં છે, ધંધામાં છે, આ બધા વિકલ્પો. એમને નિષ્પૃહતા હશે? જ્ઞાની ધંધામાં હોય તો એની નિષ્પૃહ રહીને ધંધો થાય ખરો? તો જે વાત આખું જગત સોનાનું થાય, આ નિષ્પૃહતા આખી વિશેષ. એટલે આ મૂકી છે અબંધ બંધ. અબંધ એ અહીંયા જ્ઞાની દશા સૂચવે છે પોતાની, કે જેને જ્ઞાની દશા છે એ અપેક્ષાએ અબંધ છે. સર્વ સંબંધ છોડવાની વાત દૂર છે, પણ એ બંધનયુક્ત તો નથી જ. ચક્રવર્તીને એટલા બધા આવરણો છે પણ બંધનયુક્ત છે? તો કે ના, એ બંધનયુક્ત નથી. જ્યારે એનો સમય વેળા આવે ત્યારે એને એનાથી છૂટતા વાર કરી, એથી થોડી ઓછી ભૂમિકા આપી સારી ભદ્રની અને ધનાની વધારે હતી. શાલીભદ્રના મનમાં વિચાર આવી ગયો કે આ ખોટું, સંસાર ખોટો છે, એવું લાગ્યું. પણ કેવું લાગ્યું? હજી બંધનયુક્ત દશા થોડી અલ્પ આવશે. રોજ એક એકનો ત્યાગ કરવો, અને ઓલા ધન્નાને ખબર પડી કે આ શું મળ્યું. એક એક ના, અરે જો નક્કી વ્યર્થ છે તો પછી આજે જ વ્યર્થ છે, બધું વ્યર્થ છે. એ બંધનયુક્ત હોય નહીં, અબંધ હોય. એટલે જે જ્ઞાનની ઉણપ હતી એ ઉણપ ઓલા ધનાએ જઈને પૂરી કરી. એને કીધું એટલે કાળનો ભરોસો છે. ધીરે ધીરે આમ એ સૂચન છે કે જે જ્ઞાની છે એ સંસારમાં હોવા છતાં સંસારના બંધનથી રહિત છે. એ બંધન યુક્ત નથી, કેમ કે મૂળ એની દશા કઈ છે? અબંધન. એનો ઉદય બંધનયુક્ત, પણ અબંધ બંધનયુક્ત હોય તો કઈ ન હોય શકે. એટલે તમે શું ધારો છો એટલે એ પાછો અંબાલાલને પ્રશ્ન પૂછી લે છે કે આ બધા કે છે પ્રવૃત્તિ નો તમે અંબાલાલને ક્લિયર કે જોજો આ બધી પ્રવૃત્તિમાં અમે હોવા છતાં અમે બંધનયુક્ત.
સાહેબ એનો પહેલો પ્રશ્ન એવો છે આ જ પત્રમાં,
પત્રમાં કપાલ
દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. તેની સેવનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને બંધ થાય છે એમ મુનિઓએ કહ્યું છે. અમુક હેતુથી બંધ થાય છે કે બંધ જ થાય છે એવું નથી, પણ અમુક હેતુથી. તો કયા હેતુથી બંધ થાય છે? એટલે જ્યાં બંધ થાય એ બંધની સ્થિતિ કઈ થાય? તો જ્યાં અશુદ્ધ પણ આવે ત્યાં બંધ થાય, શુભ આવે તો પણ બંધ થાય. બંધના હેતુમાં શુભાશુભ આશયો જોર કરતા હોય તો તે બંધનું કારણ થાય. પ્રશ્ન એ છે કે આપણે બધી જ ક્રિયાઓ કરીએ છીએ અને આપણે શુદ્ધ કરવી જોઈએ, પરંતુ જીવ પ્રારંભની અંદર અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જઈ રહ્યો છે ત્યારે એ અશુભમાંથી પણ શુભમાં જાય, અને અશુભમાંથી શુભમાં જાય તો હજી એની શુદ્ધપણાની જે કંઈ ફળ પ્રાપ્તિ છે એની સંપૂર્ણતા એને મળતી નથી. એટલે એ જે શરૂઆત કરે છે તો એ શરૂઆતની અંદર એને બંધ પડતા જાય છે, પણ એની શરૂઆતમાં જો આગળ વધે તો પડેલા બંધ પણ ખતમ થાય. પણ શરૂઆતમાં પડે, વિચારનામાં પડે. આપણને તે પ્રસંગિત રાજર્ષિ હતા એ હતા કૌશક ધ્યાન. તો કૌશક ધ્યાનમાં આમ તો મોક્ષ થાય કેવળ જ્ઞાન થાય, પણ એને નારકીના બંધ પડ્યા. તો એનું કૌશક ધ્યાનની અંદરની અશુદ્ધિ આવે, વિકલ્પ ને વિકલ્પ ઉપજે મોહ વિકલ્પ થી એ ધ્યાનમાં છે, પણ વિકલ્પ ઉઠ્યો બંધ પડે. શાલીભદ્રનું ઉદાહરણ આને માટે શ્રેષ્ઠ છે. વૈભાર ગીરી ઉપર ભગવાન પાસે જઈને સંયમ લીધો અને માગણી કરી કે અમારે તો શીઘ્ર મોક્ષ જોઈએ છે. એટલે ધન્ના અને શાલીભદ્રને ભગવાન મહાવીરે સંયમ આપીને કહ્યું અનશનના પછકાણ હતા. વૈભાર ગીરી ઉપર ચડી ગયા અને ત્યાં બસ આ તાપના ભીષણ ગરમીની અંદર બસ આમને હવે સંતારો હતો એટલે બે છૂટી જાય, મોક્ષ જ થાય. પણ માતાને કરુણ આક્રમ કરતા ભદ્રા માતા, તો ભદ્રા માતા એના પુત્રનું મોઢું જોવા માટે વૈભાર ગીરી ચડ્યા અને એકદમ એના આર્ત હૃદયે પોકાર કર્યો અને એમાં કહે છે કે તું એકવાર મને સામે તો જો, હું તારી માં છું. ભદ્રા માતાએ શાલીભદ્રને જે ફૂલની જેમ ઉછેર્યા છે, અને એ ભદ્રા માતાનો એને વિકલ્પ આવવો જોઈએ નહીં. એ તો ચારિત્ર જ્ઞાન દર્શન અને સાધના કરી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે. હું આત્મા છું, અસંગ છું, સર્વથી ભિન્ન છું, તો માંથી ભિન્ન તો હોય કે નહીં? તો એની અંદર એ સ્થિર સ્વભાવ જે એનું ચારિત્ર હતું એમાં એને વિકલ્પ આવ્યો કે માં કહે છે કે તું પાછો ન આવ તો વાંધો નહીં, તું આ બધું કરે એમાં મને વાંધો નથી, પણ એક વાર તું તારી આંખ ઉગાડીને મારા સામે જો. શાસ્ત્રકારો લખે છે, અદભુત ઉદાહરણ છે જૈન દર્શનમાં, કે એને આંખ ઉગાડીને માં પ્રત્યે જોયું, કયા ભાવથી? અશુદ્ધ ભાવ થયો, મારી માં છે એને સંતોષ આપી દે વગેરે, અને જોયું શાસ્ત્રો કરો કે મોક્ષ ન થયો, દેવગતિમાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, હવે એ આયુષ્ય પૂરું કરી અને ફરી મનુષ્ય જન્મ લેવો પડશે અને પછી મોક્ષ જશે. બંધ પડી ગયો
ભગવાનની આજ્ઞા પ્રમાણે જો થાક તો મોક્ષ તત્કાળ હતો.
હા, તો મોક્ષ હતો, તો સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રની આરાધનાનો એ મોક્ષ માર્ગ છે, એનું પરિણામ મોક્ષ જ થાય. પણ અહીંયા મોક્ષ ન થાય,
દૂર જતો રહે
તો થોડું અંતર પડી ગયું. શાસ્ત્ર કરવે એ અંતર સર્વજ્ઞના વચન થી આપ્યું છે, આ આપણે ન જાણી શકીએ. મન પડી હોય કળા દ્વારા જ્ઞાની એ જાણે છે. એમણે લખ્યું છે કે એને બંધ પડી ગયો. એટલો વિભાવ ભાવ છે, એટલે સ્થિરતા ડગી ગઈ છે. સ્થિરતા શું છે? સંકેત ની સ્થિરતા. જ્ઞાનીઓ સર્વે થી અસંગ છે. સંગીપણા નો ભાવ અહીંયા સૂક્ષ્મ રૂપની અંદર સહેજ વિકલ્પના રૂપમાં કે જે મોહ વિકલ્પ મન સ્વરૂપ ગયું છે, આવીએ બહુ સમદેશમાં છાયા ગઈ છે, પણ પાછો ઉપજે મોહ, મોહનો વિકલ્પ થયો છે અને એ વિકલ્પે એને બંધ પાડી દીધો. એ બંધ પડ્યો દેવગતિનો, ઉત્કૃષ્ટ દેવગતિ એટલે એને સર્વાસ્થ સમ્યક સમ્યક દ્રષ્ટિ જ હોય બધા દેવો.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ ને પણ એમ
થયું કે જયારે જયારે દર્શન જ્ઞાન ચરિત્ર એ મોક્ષ માર્ગ છે, તેની સેવનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, પણ અમુક હેતુથી બંધ પણ. આ પંચાસ્તી કાય સૂત્ર ભગવાન કુંકુંડાચાર્ય લખેલું છે, એ શાસ્ત્રની આ ગાથા છે 164 જેનો અનુવાદ પરમ કૃપાળુદેવ કર્યો છે. આ બધા સિદ્ધાંતના શાસ્ત્રો છે અને સિદ્ધાંતના શાસ્ત્રોમાં સૂક્ષ્મતાએ પણ જો કંઈ ફેર થાય તો પણ એ પરિણામ આપ્યા વિના ન રહે. એક સરસ વાત આની સાથે સંબંધી છે, એટલે મૂકું છું સાથે. આપણે પણ આપણી સ્થિતિ એ જ છે, પણ આ છૂટકો નથી. એ વાક્ય સરસ છે, શુદ્ધના આધાર વગર શુભ ટકી શકે નહીં. બધી શુભની પ્રવૃત્તિ ટકે નહીં, સ્થિર ન રહે. શુદ્ધના આધાર વગર શુભ ટકી શકે નહીં. શુદ્ધના આધાર વગરનું શુભ એ મનનો આવેશ અને આવેગ છે. બેસાડો. શુદ્ધના આધાર વગરનું શુભ એ મનનો આવેશ અને આવેગ છે. અઠાઈ કર્ણાસન, આ કર્ણાસન, એ કર્ણાસન, સ્વરૂપના લક્ષણ, સંયમના હેતુથી યોગ પ્રવર્તના, પણ સ્વરૂપ લક્ષે. અરે પૂર્ણતા થઈ પણ સમજવાનો શુદ્ધનો આધાર. શુભ કરો પણ આધાર છે ના
શુદ્ધનો.
જો શુદ્ધનો ન હોય તો શુભ છે મનનો આંગળો. બીજે કલ્પ નાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો. અરે શાસ્ત્ર વાંચવાનો તમે કહો છો મનનો આંગળો. શાસ્ત્ર વાંચવામાં શુદ્ધ સત્યને પામવાની જિજ્ઞાસા ન હોય અને શાસ્ત્રને પાંડિત્ય કેળવવું છે, ગમે ને ગમે તે પ્રશ્નોના જવાબ કહી દઈશ, તો એ મનનો શુદ્ધના આધાર વગરનું શુદ્ધ એ મનનો આવેશ અને આવેગ છે. શુદ્ધના આધાર સાથેનો શુદ્ધ એ શુદ્ધાત્માની પ્રાપ્તિનો ક્ષયોપશમિક પુરુષાર્થ છે. ફરીથી, શુદ્ધના આધાર સાથેનો શુદ્ધ એ શુદ્ધાત્માની પ્રાપ્તિનો તો શુભની આરાધના કરવી, પણ એ શુભ કલ્યાણકારી થાય આધાર શુદ્ધ નો જોઈએ. શુદ્ધ નો આધાર નથી અને લોક સંજ્ઞા નો આધાર છે, ગચનો આધાર છે, મતનો આધાર છે, કોઈ વ્યક્તિ પ્રત્યેના રાગનો આધાર છે કે આ મારા જાય છે એટલે આપણે આ માસ ખમણ કરવું છે, આને કીધું છે એટલે સીધું તપ કરવું છે. શુદ્ધનો આધાર નથી, જોજો આપણા સંઘનું નામ પણ નીચું ન થવું જોઈએ. ઓલામાં 150 રૂપિયા છે, આપણે 2 વધારવા પડશે. નહીં તો આપણે એનાથી આપણો સંઘ જેવો તેવો નથી. 2 જણાના કાંઈ કેમ ભાવ થાય? મારે ભરવું પડશે. અને શુદ્ધ નો આધાર નથી એટલે મનનો આવેગ અથવા આવેશ છે, કસાય છે. તપ ની પાછળ બળ કયું? કસાય. કસાય નું બળ છે. જો શુદ્ધ નું બળ હોત અને શુભમાં કદાચ લાંબુ ન ચાલે, જેટલી શક્તિ એ પ્રમાણે કરે, પણ આધાર શુદ્ધ નો છે, તો એનું ફળ શું? તો કે ક્ષયોપશમિત આત્મિક પુરુષાર્થ છે, શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે. શુદ્ધાત્મા પ્રાપ્તિનો ક્ષયોપશમિત પુરુષાર્થ છે. આ ક્ષયોપશમિત પુરુષાર્થ સર્વો પુરુષાર્થ છે, સત્ય પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કર સત્ય. અને નહીં તો બધો કરેલો પુરુષાર્થ અવરો છે, કેવળ સાધન બા અનંત કિયો તદપિ કછુ હાથમાં. અને જયારે હાથમાં કંઈક લેવું છે તો સાધન તો એક છે, એ સિવાયનું તો કોઈ છે નહીં, થાય એ જ છે. પણ એ સાધનની સાથે આધાર સુધનો આપજે, આત્માના ભાવથી જોડાય. એક નૌકાર સિંહનું પછખાણ કે પગ કરવું હોય તો શુદ્ધના આધાર સાથે કરજે. લોકાચાર ખાતર કરી શકે. પ્રભુશ્રીને પૂછ્યું કે મુનિ, બ્રહ્મચર્યની દ્રઢતા માટે તમે કંઈ કરો છો? તો કે હા. શું કરો છો? તો કે 5 વર્ષ ત્યાં એકાંતર કરું છું, ઉપાસના. તો શબ્દ એટલો જ મીઠો કે મુનિ, લોક દેખામણ તપશ્ચર્યા કરવી તપ ખોટું છે, આકરું છે. કેવું આકરું છે? કૃપાળુદેવે ના પાડી. પણ શબ્દ પ્રયોગ મૂકો, આ તમારો આધાર સુધરવો જોઈએ. મને આમ થાય તો આમ કરી નાખું, આવું કરું, મને સંકેત જોઈએ છે, નહીં થાય તો હું એકાશ ના કરીશ. આધાર મનનો આવેગ છે, શુદ્ધનો નથી. થોડી સૂક્ષ્મતા જાય છે એટલા માટે શુભ છે અને હરું હરું કહે છે.
સાહેબ, એવું શુભ પરંપરા એ શુદ્ધ ન બને?
તે પરંપરા પર આધાર ન હોય તો ન બને. એટલે કહ્યું, જો શુદ્ધનો આધાર હશે તો એ શુદ્ધાત્માની પ્રાપ્તિનો ક્ષાયપ સમય પુરુષાર્થ થશે. ભલે પૂર્ણ નહીં થયો, ક્ષાયપ સમય ક્ષયુક્તમ છે, પણ પુરુષાર્થ શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા તરફ એનો પ્રયાસ થશે. પણ જો શુદ્ધનો આધાર ન હોય તો
કઈ નહીં.
તો આજે કહ્યું ને બંધ,
બંધનું
કારણ બંધ પડશે, તપ કરીને બંધ પડશે.
જૈન દર્શનમાં સાહેબ અત્યારે લગભગ બધું છે ને શુભ ને આધારે ખૂબ થાય છે. શુદ્ધ ને કોઈ વાત બહુ ભાગ્ય જ જાય
છે, લોક થઈ ગઈ
છે, લોક થઈ ગઈ છે, લોક થઈ ગઈ છે. પણ શુભ ને આધારે પારવીનાની પ્રવૃત્તિ થાય.
એટલે આ જ્ઞાન દર્શન ચરિત્ર નો માર્ગ છે. પણ કૃપાળુ આત્મસિદ્ધિમાં શરૂઆતમાં જ કહ્યું કે વર્તમાન આ કારણમાં
શુદ્ધિ વિના તો પછી તો બંધ નું કામ થયું,
પછી બંધ નું
નહીં થયું.
પણ જૈન દર્શન માં
ભજન નો બંધ પડે છે.
પત્ર 776 પેજ નંબર 602 એના આધારે પ્રદેશ બંધ કરીશું, પ્રદેશ જવાબ આપેલો છે એ જુદું છે. પ્રદેશ બંધ એટલે શું? જવાબ અહીંયા શાસ્ત્રની ભાષાએ અર્થ આપ્યો છે, પ્રસાક્ષી ભાષા.
કર્મ છે અને કારણ વર્ગણા છે, કે પૂતગલ છે અને એના પરમાણુ છે. આત્મા છે એ ચૈતન્ય છે. અખંડ દ્રવ્ય હોવાને કારણે એ પરમાણુ છૂટક છૂટક છે, એનો સંઘાત થાય. આત્મા એટલે પ્રદેશનું જોડાણની આત્મા નથી. આત્મદ્રવ્ય અખંડ છે, એક રસ છે, એના અસંખ્ય પ્રદેશો છે. પણ પ્રદેશો બધા અભેદ્ય અને અખંડ છે. હવે કહે છે કે પરમાણુ સામાન્યપણે એક પ્રદેશ અવગાહી છે, કે એક પરમાણુ હોય કણ તો એક પ્રદેશને પકડે. હવે તો પ્રદેશ બંધ કેવી રીતે કહેવાય? તો એ સમજાયું છે કે જીવ અનંત પરમાણુ કર્મ બંધે ગ્રહણ કરે છે. અનંત પરમાણુ ગ્રહણ કરે છે જીવ. આ પરમાણુ ગ્રહણ કરે છે એ તો એક પ્રદેશે ગ્રહણ કરતો હોય તો કહે છે કે ના, એ પરમાણુની જો વિસ્તરા હોય, એને જો છૂટા પાડી અને એનો ફેલાવો કર્યો હોય તો અનંત પ્રદેશે થઈ શકે. તેથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. તેમાં બંધ અનંત આદિથી પડે, અર્થાત અલ્પ પ્રદેશ બંધ કર્યો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા અને તે અનંતનું સઘન પણ અલ્પ સમજવું. તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તો અનંતતાનું સઘન પણ સમજવું. કર્મ ગ્રંથની અંદર આ વાત આવે છે પ્રદેશ બંધની. અને કર્મ ગ્રંથની ગણિતાનું યોગનું આ જરા વાત થોડી સૂક્ષ્મ એટલા માટે થાય છે કે એનો કર્મ ગ્રંથનો અભ્યાસ, એનો અધિકાર હજુ આપણે પણ કર્યો નથી. હું પણ કહું કે મને કર્મગ્રંથ ઉપરનો હજી હું પૂરેપૂરો ન્યાય ના આપી શકું. તો એ પ્રદેશ બંધ એટલે આ સમજાવે છે કે કેટલા બધા પ્રદેશો, કેટલા એટલે કેટલા એને પરમાણુ ગ્રહણ કર્યા જેવી સમયે સમયે અનંત પરમાણુ ગ્રહણ કરે છે. તો એનો પ્રદેશ બંધ કેટલો અનંત થયો એ કઈ હિસાબે કીધો? કે જો આ પરમાણુને તમે વિસ્તારી દો તો અનંત થાય એટલો બંધ ક્યારે કર્યો? પણ એ પરમાણુ જીવ પાસે તો સઘનતામાં છે. કેમ કે જીવ જેની જેટલી અવગાહના હોય એ પ્રદેશ પ્રગણ અવગાહના હોય એટલા પ્રમાણમાં હોય ને. એક નાનો જંતુ હોય એ કર્મ બંધ કરે તો એની અવગાહના કેટલા પ્રદેશથી થાય? તો પણ પ્રદેશ એનું પરમાણુ કેટલા? અનંત. એટલા ગ્રહણ કરી લઈએ કે ગ્રહણ કરે એટલે એ જો કે જો વિસ્તાર આવે તો આટલા થાય તો આટલા જીવે આટલા પ્રમાણે ગ્રહણ કર્યા. તંદુલીઓ મચ્છર મગજની પાપણ મારી પાપણ અને કેટલા કર્મ બંધ કરે છે? નારકી માત્ર તો સેનાથી કહ્યા એ વર્ગણા જ પકડી. તો તમે તો કીધું કે વર્ગણા તો એક પ્રદેશને જ પકડે તો આના પ્રદેશમાં અનંતી એને વર્ગણા કેમ કીધી? તો કે છે એ જો વિસ્તારો તમે અત્યારે એનું સઘન સ્વરૂપ જેમ જેમ વધારે કહેવામાં આવે તેમ સઘનતા વધારે સમજવી કે એ કર્મ જેમ એક આપણે કોઈની સાથેનો કર્મ બંધ થાય તો આપણા ક્રોધ કસાઈનો એક સામાન્ય આપણે પરમાણુ વર્ગણા ગ્રહણ કરી અને ક્રોધ થયો પણ સહેજ સાહેબ ભાઈ જરા ધ્યાન રાખવું તો તે શું કામ થયું? તો તે સમયે જે બંધાયેલા કર્મના વર્ગણાઓ છે એ કેટલી અંત છે અને એકદમ આપણો ક્રોધ હોય તીવ્ર તીવ્ર પરિણામ માઠા પરિણામ વાળો નિર્ધ્વંસ પરિણામ વાળો એને ક્રોધ થતો હોય છે ત્યારે પરમાણુ કેટલા ગ્રહાય છે? વધારે ગ્રહાય છે. અને વધારે ગ્રહાય છે તો જે કંઈ આત્મા છે એમાં જ ગ્રહાય છે ને તો શું થાય? પરમાણુનું સઘન બને. અને જો છે કે આને તો અત્યારે અનંતતાનું બંધી ત્યાં તો અનંતતાનું બંધ કેવી રીતે થયા સાહેબ? આ અનંત ક્યાંથી કાઢવા? તો કે એ પરમાણુ એને જે ગ્રહણ માઠા પરિણામથી થયેલા છે, ક્રોધની તીવ્રતાથી થયેલા છે, આવેગની તીવ્રતાથી થયેલા છે, નિર્ધ્વંસ પરિણામથી થયેલા છે, આ પરમાણુ એટલા બધા ગ્રહણ થયા છે કે જો એનો ફેરાવો કરે તો એટલા છે અત્યારે એની ઘનિષ્ઠતા. એ રીતે જ્યારે અનંતાનુબંધી કહેવામાં આવે ત્યારે આમ સમજવું. એટલે અનંતાનુબંધીની શાસ્ત્રીય સમજ ગણિતાનુ યોગની પરમાણુ અને એની આખી વ્યવસ્થા આટલા વિસ્તાર હોય અને સાદી સમજ જેને આપી હોય એમ કે કે જેટલા માઠા પરિણામ એટલો બંધ તીવ્ર. જેમ કે અનંતાનંદ મંદિર નો બંધ જયારે આવા કોઈ દેવગુરુની ત્યાં સાથે થઈ હોય ત્યારે તું અનંત બંધન થાય છે, અનંતાનું બંધી તો ત્યારે તારા કષાયની ઘનિષ્ઠતા વધારે છે, તીવ્રતા વધારે છે, પરિણામની અંદર માઠાપણું વધારે. અને એ ઉદયમાં જયારે આવે છે ત્યારે એ બહુ લંબાઈ છે, કારણ કે પ્રદેશ સાથે વળગેલા પરમાણુ ઘણા છે, પ્રદેશ ઓછા છે પણ પરમાણુ. પરમાણુ વધારે ખેંચે છે, વર્ગણા વધારે ખેંચે છે,
એ પ્રદેશ વધારે રસ વાળા
હોય એ પછી એનો રસ ઉદયમાં આવે ત્યારે એ વધારે રસ આપે. અનુભવ અનુભવ નો પ્રદેશ, એક તો પ્રદેશ પણ વધારે હોય અને અનુભાગ પણ વધારે અને અનુભાગ પણ વધારે. પણ પ્રવેશ જો આવા બંધારણમાં તીવ્રતા હોય તો અનુભાગ એ તીવ્ર જાય.
પત્ર 710 પેજ નંબર 520. અત્યંત પ્રતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ ભૂતગળું રહેલું છે અને રહ્યું છે તેને વેદક સમિત્વ કહીએ છીએ.
પોતાનો આત્મ પ્રતીતિ જે થાય છે સમ્યક દર્શન લીધા છે, અત્યારે પ્રતીતિ શબ્દ છે, પ્રતીતિ એને દર્શન સાથે સમજ છે બરાબર. એટલે અત્યંત પ્રતીતિ હવે એને પોતાનું સંકેત એટલું બધું ગાઢ થતું જાય છે, પોતાનું આત્મ સ્વરૂપ એ વેદાય છે. આત્મ સ્વરૂપ એટલું બધું જેને કહે શંકાથી પર હું સર્વથી ભિન્ન અસમ છું એવું પૂર્ણપણે એને પ્રતીતિમાં છે. તે સમયે હજુ કોઈ ને કોઈ અજ્ઞાનના કારણે પૂતગલોનું વેડવું થાય છે, પોતાના શરીરના પૂતગલો પણ વેડાય ત્યારે દેહનું વિસ્મરણ ન થાય. દેહ છે તો એવા કેટલાક પ્રદેશો એવા છે કે તે સમયે પણ અત્યંત પ્રતીતિ આત્માની હોય ત્યારે પણ પૂતગલ તો જડના જ છે એનું વેડવું ત્યારે ચાલુ છે. અને એવું વેદાય છે ત્યાં તેને અમે વેદક સમ્યક્ત કહીએ છીએ કે હજુ દેહ ભાવ સંપૂર્ણપણે ક્ષય થયો અંશે એ પૂતગલ સત્તામાં છે એ જ વેદાય છે. નવા નથી આવતા, ગ્રહણ થતા નથી, પૂતગલનું હવે નવું ગ્રહણ કરવું થતું નથી, પણ જે સત્તામાં છે એ છેલ્લી અત્યંત પ્રકૃતિની સ્થિતિમાં હજી છેલ્લા વેદાઈ રહ્યા છે એ અવસ્થાને શું કહેવાય તો એને કહેવાય. એટલે કે જ્યારે ક્ષયક સંકેત થાય અને ત્યાર પહેલા ક્ષયોક્ષમ સંકેત હોય તો એ ક્ષયોક્ષમનો છેલ્લો હિસ્સો છે, કે ત્યાર પહેલા જે વેદાય છે કે બસ હવે આ વેદાઈ ગયા છે એટલે ક્ષયક પહેલા અત્યંત પ્રકૃતિ ક્ષયક કે જે પછી એ પડતી નથી એ સતત થાય.
કર્મની
જયારે જે ગ્રંથ જે વિષય નથી એના જ પ્રશ્નો કરે. નહીં, એવા ઘણા કારણો છે. આ બધું આ તત્વ સિદ્ધાંત બધું આપણે સમજી લઈએ. જ્યારે કોઈ પણ કર્મ ઉદયમાં આવે તો જેવું છે તેવું આવે, એવા પરિણામ આપે, જેવી પ્રકારનું માઇન્ડ છે એવું જ આપે. એ બધા ઉદય અને ભોગવવા જ પડે, અને ભોગવાય. દુઃખ હોય તો દુઃખ, વેદના હોય તો વેદના, વગેરે વગેરે. એ બધું આપણે જેને કહીએ એ શું કહીએ? પ્રદેશ ઉદય, વિપાક ઉદય. પ્રદેશ ઉદય નહીં, વિપાક ઉદય. પણ પ્રદેશ ઉદય, પ્રદેશ ઉદય જ્ઞાની જ્ઞાનમાં છે, ધ્યાનમાં છે, અને એ એનો પુરુષાર્થ ચાલે છે. જ્યારે જ્યારે આપણે કંઈ પણ કરીએ છીએ ત્યારે આપણે ન કર્યું હોત તો કે આ કોક કર્મ તો ઉદયમાં એ સમયે કોક કર્મની સ્થિતિ તો ઉદય ન હોય ને. કર્મના ઉદયની સ્થિતિ ન હોય તો આયુષ્ય ન હોય, જીવન ન હોય. આ આપણે તો કરીએ છીએ, એ તો પુરુષાર્થ કરીએ છીએ. આ ઉદયથી બેઠા છીએ એમ કેવું? બે વસ્તુ છે, એક ઉદય અનુકૂળ થયો છે, પણ સાથે પુરુષાર્થ જેટલો આત્મા જાગે છે એ કઈ ઉદયથી થાય છે એવું નહીં. તો મોક્ષ ઉદયથી થાય એમ નક્કી કરવું પડે. તો પ્રયત્ન છોડી દો, મોક્ષ દીધી થવાનો છે કદી ના. આત્મવિકાસ પુરુષાર્થથી થાય અને કર્મ ઉદયથી આવે. હવે એ સમયે હું અત્યારે ધ્યાનમાં બેઠો છું, ન બેઠો તો એ સમયે કોઈ કર્મ ઉદયમાં આવવાના નહોતા. અસાતા રૂપે આવે, અસુવિધા રૂપે આવે, ક્લેશ રૂપે આવે, સંકલેશ રૂપે આવે, અજંપા રૂપે આવે, અશાંતિ રૂપે આવે, વેદના રૂપે આવે, પીડા રૂપે આવે. પણ થયું શું? એ જ્યારે આ જ્ઞાન અને ધ્યાનની પુરુષા તપથી કરે છે તો આ પૂદગલ વર્ગણાનું જોર ચાલતું નથી. એટલે વિપાક આપી શકતા નથી. ઉદયમાં આવ્યા, ઉદયમાં આવ્યા ખરા, આત્માના પ્રવેશ પર ઉદયમાં આવ્યા, પરંતુ આત્મા સ્વ સ્વભાવમાં સ્થિત હોવાને કારણે એ કર્મ નબળા પડીને એની સ્થિતિ પૂરી થાય એટલે એને તો જવું જ પડે. ક્યાંય રોકાય નહીં કે સમય પૂરી કરે પછી આવું, અવસર પૂરો થાય પછી આવું, આનું ધ્યાન પૂરું થાય પછી આવું, એને તો એના કાળે આવ્યા. પણ આ જીવ આત્મ પુરુષાર્થમાં છે, કર્મ નડી શકતા નથી, એનો વિપાક ઉદયમાં આવતો નથી. અને એ આવીને એનો કાળ પૂરો થતા ખરી ગયા, તો એને કર્મ ઉદયમાં આવ્યા કે નહીં? તો કે એને એનું તો કઈ ફળ જોવાનું મળ્યું. એને તો કે પ્રદેશ ઉદય થયો, આવ્યા એનો સમય સુધી રહ્યા આત્માના પ્રદેશમાં, ઉદય થયો, સ્થિતિ હતી ત્યાં સુધી. પછી એ કર્મના દળિયાઓ, કર્મ દલિકો કહેવાય, એ કર્મ દલિકો આત્માના પ્રદેશથી કરી પડ્યા. ઉદય નથી આવ્યો એવું નથી. ઉદયાવલીની અંદર ઉદય તો આવે, પણ એ ઉદય માનો કે હું ત્યારે સામાયિક કે ધ્યાન ન કરતો અને મને ઉદય આવ્યો. શેષા જોયું તો ધ્યાન દેહ ઉપર જોયું તો શું થાય?
ભણી જવાય,
ભણી જવાય. અને એ ઉદય ત્યારે કેટલો આકરો લાગે. વ્યવહારમાં આપણે કહીએ કે સૂરીનો ઘા સોયથી ટળી. જ્ઞાની એટલા માટે કે આરાધના કરો. ક્યારેક આરાધનાના સમયે જ તમને આવા આયુષ્યનો કે ગતિબંધનો ઉદય આવે, તો તે સમયે જો તમે આની અંદર હો તો બંધ પડે તો પણ કેવો પડે? શુભ ગતિ. અને સામાન્ય રીતે આપણો ગણિત, આ બધા ગણિત આની યોગ્ય છે, જ્ઞાનીનો વિષય છે, કે પર્વના દિવસોએ બંધ પડવાની શક્યતા વધારે છે. આ 3-14 તિથિના દિવસે બંધ વધારે પડે એવી શક્યતા વધારે છે. એ લોકોનું અજ્ઞાનનો વિષય છે. તો તે સમયે જગતના જીવોને આદેશ આપ્યો છે કે સર્વસામાન્ય ગ્રહસ્થી જીવો પણ જો સામાન્ય વ્યવહારમાં પણ ધર્મનું આચરણ ન કરતા હોય તો તૂટી પાડવી. તે દિવસે શુદ્ધ ભાવમાં શુદ્ધ ભાવમાં શુદ્ધના આધારે શુદ્ધ ભાવમાં અને એ શુભ ભાવમાં રહેતા રહેતા ઓલી પરિસ્થિતિ આવે ત્યારે આની જેટલી શુદ્ધતા હશે એટલો શુદ્ધ બંધ પડશે, શુભ બંધ પડશે, અશુભ બંધ પડશે. તો ધર્મ શું કરે છે? તો જીવને અધોગતિમાં જતા આ શું અટકાવે છે? સાહેબ ક્યાં અટકાવ, ધર્મ ક્યાં આગળ આવ્યો? તો કહો બંધના કર્મના ઉદગલો એનું પરાક્રમ કરવા આવ્યા ત્યારે એ આત્માના પ્રદેશ ઉપર જ આવ્યા, કઈ બીજે તો નથી આવતા, પણ આત્માના પ્રદેશ ઉપર આવ્યા ત્યારે પ્રદેશે પ્રદેશે આનો જ્ઞાન ગુણ, ધ્યાન ગુણ, તપ ગુણ, વીર્ય ગુણ જાગૃત છે. જ્યારે ધ્યાન કરીએ છીએ કે કોઈ પણ સાધના કરીએ ત્યારે જીવનો વીર્ય ગુણ સૌથી વધારે એક્ટિવ હોય, એટલી તાકાત એની એની શરીરની જે આત્માની એ વીર્ય ગુણ એનો ત્યારે જાણે. એનો આત્માનો વીર્ય ગુણ એવો છે કે કર્મ પાસે અનુભવનું બળ કેટલું, જેટલું પાણી દૂર એટલું વધારે કઈ લાગવા ન જાય, એ લાવી ન શકે કેમ કે જળ છે, એનામાં કોઈ પ્રેરણા નથી. અને આનું બળ આની એક ચિત્ત સાધના ચાલતી હોય તો એનું તપો બળ કેટલું, એનું વીર્ય કેટલું, શક્તિ કેટલી. આપણે કંઈક એને મારા પર ઘા મારી લીધો પણ હું જરા ગાફેલ હતો, જો હું જાગતો હોત મને ખ્યાલ હોત તાકાત એને બે હામાં મારી દે, એ વાત સમજાય છે. પણ હું બેધ્યાન હતો અને મારી મજબૂરીનો લાભ લેતો એટલે મને ઘા મળી, બાકી તાકાત છે. અરે તું ધ્યાનમાં હો, તું જ્ઞાનમાં હો, તું શુદ્ધના આધાર ઉપર શુભમાં હો, પૃથ્વી ઉપર શુભમાં રહે ભાઈ. કંઈક વ્રત કર, કંઈક નિયમ કર, કંઈક આરાધના કર, કંઈક સામાયિક પ્રતિક્રમણ કર, અને એવા ભાવથી કર કે ઓલા નબળા સબળા કર્મ તો પ્રદેશ ઉપરથી જ વહ્યા જાય કે અમારે તને કાંઈ પરિચય દેવો. આત્માના કર્મ છે એ આત્માના અજ્ઞાનનું પરિણામ છે અને એનો ઉદય આવ્યો ત્યારે એ જ આત્મા જ્ઞાનનો છે. તો જ્ઞાન અજ્ઞાનને પરાજિત કરે કે ન કરે? કરે છે. હવે જ્ઞાન જેટલું પાવરફુલ હશે એટલો
પ્રદેશ
સુધી તાકાત થઈ જાય છે. બધા પ્રદેશ સુધી પ્રમાણિકતા જેવી એને હોય જ નહીં, એને જે થવાનું હોય જ થાય, ક્રમ પ્રમાણે જ ચાલે, વસ્તુ સ્વભાવ પ્રમાણે જ ચાલે, એનું પરિણામ પરિવર્તન બધું, એમાં કોઈ સંગની પણ ન હોવાને કારણે કોઈ આશય પ્રમાણિકતા અપ્રમાણિકતા કશું લાગુ પડતું નથી. એ બધું આત્માને લાગુ પડે જે તપ કરે છે ને એને, કે તું ધ્યાન પ્રમાણિકતાથી કરે, જ્ઞાન પ્રમાણિકતાથી કરે, જ્ઞાન ભક્તિ એને પ્રમાણિકતાને લાગુ પડશે અને નહીં.
715 પત્ર આપ્યા એ લીધો, અમે બધે અત્યારે તો સાંભળ્યો, ઘણાએ લખી પણ લીધું, હવે ઘેરે ગયા પછી એના ઉપર વિચારણ કરશું, અનુપેક્ષા કરશું, અને પછી કંઈ જો નહીં સમજાય તો ફરી પૂછવા પાછા આવશું. અત્યારે એમાંથી અમારી પાસે કોઈ પ્રશ્ન નથી, આપણે કીધું ને જે ચર્ચાથી એમાંથી કોઈ પ્રશ્ન ન આવે એટલે. અચ્છા, એક બહારનો પ્રશ્ન છે જે મારા વ્યક્તિગત મને કે કોઈને સાધનામાં અડચણરૂપ નથી, પણ સમાજનો બનેલો પ્રસંગ છે એના ઉપર એક વિકલ્પ આવ્યો એટલે હું ખાલી પૂછું છું. સંસારના પ્રશ્ન લેવા એ બહુ જ આકરી વસ્તુ છે અને એને પૂરા કરવાની એથી આકરી વસ્તુ છે. એક વ્યક્તિએ સંસાર લીધો, એને પોતાના બધા એને કહે કે બહારના કામ પૂરા થઈ ગયા હતા, બે દીકરીઓએ દીક્ષા લેલી દીકરી, એના દીક્ષરાએ પણ દીક્ષા લેલી દીકરી, એને ઘણો ટાઈમ પણ રહ્યો હતો, પોતાની પણ સિનિયર સિટીઝનની ઉંમર આવી હતી, અને એને દીક્ષા લઈ અને પાત્રા ન હોય અને સીધો અપવાસ શરૂ કરી દીધા એને, અને સંસારો થઈ ગયો અને સંસારો સારી રીતે પૂરો પડ્યો. વિકલ્પિક પ્રશ્ન એ આવ્યો કે ગુરુદેવ આપણે કહ્યું છે કે જ્યાં સુધી શરીર સ્વસ્થ સારું હોય ત્યાં સુધી ધર્મ કાર્ય કરી લેવું, પછી એને ગુસ્સા એને જયારે સંતાનો લીધો ત્યારે એની સારી સ્થિતિ સાધારણ રીતે જે હોવી જોઈએ એના કરતા ઘણી સારી હતી, 5-7 કિલોમીટર ચાલી શકે એવી એની સારી સ્થિતિ હતી. તો એ સંજોગોમાં એને સંફારો લીધો, એના કરતા એને 5 વર્ષ થોડો લીધો હોત તો વધારે સમય કાર્ય ન થઈ શકે. એનું જેમ કે એની વૃત્તિ ધર્મ તરફ જ હતી અને હું એને વર્ષોથી ઓળખતો હતો. એ વ્યક્તિએ પ્રસન્નની વાત કરું છું.
તમે કીધું વ્યક્તિગત રીતે આવી રીતે દેવા, આપણે એમાં આમ જ અટવાય છે. તત્વજ્ઞાન એ કે છે કે સંથારો અથવા ધર્મ ક્રિયા કે કોઈ પણ પ્રકારનું ધ્યાન ઉપસર્ગ વગેરે જે કઈ આપતા હોય એ શરીરની અપેક્ષા એ કરવાનું છે કે આત્માની અપેક્ષા. એટલે હવે પછી આપણે એવો નિર્ણય લઈએ કે શરીર સારું હોય તો સંસ્થારો ન લેવાય, એ તાત્વિક નિર્ણય છે. સમજી લે કે શરીર સારું હોય તો ધર્મ કરો, આનું શરીર સારું છે અને એને સંથારો લીધો, એ ધર્મ ને દ્રઢ કર્યો, સઘન કર્યો કે લૂસ કર્યો.
ગણેશ સાહેબનો પ્રશ્ન છે ને સાહેબ, એ એમનો પ્રશ્ન બીજા રહેશે છે. એમના કહેવાનો તાત્પર્ય હું જે રીતે સમજી છું, કહું નહીં પ્રશ્ન મારે કે શરીર ત્યાં સુધી સારું કામ આપતું હોય એમ કે હવે શરીર ધર્મ કામમાં ઉપયોગી નથી માટે ફેંકી દેવું એટલે સંથાર કરી લેવું, એમ ઓથરાવી દેવું. એટલે ક્યારે ઓથરાવું કે જ્યારે આપણું એમ કે શરીર ધર્મ કાર્યમાં ઉપયોગી નથી થતું એટલે એમ કે આ સંથારો કરવો, એવું એક તત્વની વાત છે. એટલે સાહેબ એવું કે
એ તત્વ નથી કહું છું, ધર્મને શરીરની અવસ્થા સાથે જોડીને ન કરવું. મેં એક વાક્ય વાંચ્યું છે, જુઓ ધ્યાન કે સંથારો બી ધ્યાન નથી કે સંથારો. શરીર સાધન છે એ વાત નિશ્ચિત, બિલકુલ સાચી વાત છે, પણ સંકલ્પ છે એ આત્મા છે, એ શરીરને બળ આપે છે. ધ્યાન કરવું હોય ત્યારે શરીર તૈયાર થાય અને શરીર તૈયાર થાય ત્યારે જ ધ્યાન કરી શકશે, એ વાત શરીરના હાથમાં આપી દીધી. ધ્યાનની વાત
સંકલ્પના
શરીર સારું હોય તો ધ્યાન થાય, તો તમે ધ્યાન ને ક્યાં જોડ્યું? અને કે છે કે આ સંકલ્પથી ધ્યાન થાય છે કે શરીરથી થાય છે? એટલે કે છે એ વાત તો તમે શરીરને હાથમાં આપી દીધી. તમે સુપ્રીમ હશે કોની સ્વીકારે? શરીરની જળની વિનાશની. અને શું સાધના કરતો વિનાશની કરીને? એના ધ્યાન કરવું હોય ત્યારે શરીર તૈયાર થઈ જાય એ તમારા હાથની વાત છે. એટલે ધ્યાન માટે શરીર તરફની રાહ જોવાની રહેતી નથી. ધ્યાન ધ્યાતાએ કરવાનું છે. ધ્યાન કોને કરવાનું છે? ધ્યાતા કોણ છે? દેહ. પણ એનું અસ્તિત્વ એ છે શરીરમાં. ધ્યાતા ક્યાં છે? શરીરમાં. પણ એનું અસ્તિત્વ એની અવસ્થા શરીરથી જુદી છે. શરીર સાથે ચેતનની અવસ્થાને કોઈ સંબંધ નથી. શરીર માનવું છે એટલે ચેતન માનવું, શરીર સડી ગયું છે એટલે ચેતન સડી ગયું છે, અને શરીર નાશ પામશે એટલે ચેતન નાશ પામશે, કોઈ સંબંધ નથી. માત્ર ધ્યાનનો સંકલ્પ થશે એટલે બળ પ્રગટશે અને શરીર તૈયાર થશે. કેમ કે સત્ય સંકલ્પ એ જ પરમ તપ છે. તો વસ્તુને તત્વથી સમજવા પ્રયત્ન કરીએ કે મારું શરીર ખૂબ સારું છે અને મારે ઉગ્ર તપ કરવું છે. સાલીભદ્રે ગજ સુકુમારે એના ગુરુ પાસે આ માગણી કરી, કે સાહેબ ભલે આયુષ્ય જેટલું હોય એટલું ભલે, પણ અમારે તો શીઘ્ર મોક્ષ જોઈએ છે, તો શું કરવું? તો અનશનના સંથાના પછખાણ કહેતા, ભાઈ તમે વિહાર કરી શકો એમ છો, ગોચરી વાપરી શકો એમ છો, આવો કોઈ પ્રશ્ન તત્વની વાતમાં ક્યાંય આવતો નથી. એના સંકલ્પ બળ ઉપર છે. સંકલ્પ બળ સરતી હોય આમ હોય તો આમ ને દીકરી પરિણામી દીધી છે, સંતાનો ન પરિણામી તો સંતાનો કરવો કે નહીં? હજી દીકરી ઉપર જેનું જીવન આધારિત છે, વિચાર આધારિત છે, એના જેવો નબળો હોય સંતાને શું જે લેશે કહીને થવાનું, કેમ કે એનું ચિત્ત ક્યાં છે? બધી જગ્યાએ સૂક્ષ્મતાથી જોડાયેલો છે. હવે દીકરા ઠેકાણે પડી ગયા છે, હવે આમ છે, પણ એ ઠેકાણે પડે તેમાં કઈ ફેરફાર થાય તો? આને શરૂ કર્યું હોય અને કઈ ફેરફાર થાય તો આ તો હચમચી જાય, અને આની સાધના તો ક્યાંય જાય, ભગવાન ભગવાન ના કરે. આવી ઉતાવળ શું કામ કરે? દીકરો ઠેકાણે પડે કે ન પડે, તું ઠેકાણે પડ ને એ
મહત્વ.
બહુ મુશ્કેલ સત્સંકલ્પ. સાધનાનો આધાર, સાધનાનો પ્રકાર ગમે તે હોય, સાધનાનો આધાર સત્સંકલ્પ. જ્યારે સંયોગો સાધનાનો આધાર બને છે, સંબંધો સાધનાનો આધાર બને છે, ત્યારે સાધનાનું સ્વરૂપ વયું જાય છે. આમ હશે તો આમ કરીશ, તો અહીંયા સરસ રૂપિયું છે કે બંનેના અસ્તિત્વ જુદા છે, બંનેની અવસ્થા એકબીજાથી જુદી છે. શરીર અસ્વસ્થ છે એટલે ચેતન અસ્વસ્થ હોય એવું નથી, અને શરીર સ્વસ્થ હોય તો ચેતન સ્વસ્થ છે એવું નથી. બળદિયા જેવો ઘોડા જેવો છે, પણ આમ તો માનલો છે એ પછવાણે નહીં કરી શકે, એ સીધો બેસી નહીં શકે. ઘણી વાત ઘણું જુદું છે. બે દ્રવ્ય જુદા છે, એ દ્રવ્યનો સંદર્ભ પણ જુદો છે. એટલે આપણે આવા સમાધાનમાં અને જ્યારે આવા વ્યવહારિકતામાં રહીએ ત્યારે આપણે લાગણીના આવેશમાં ખેંચાઈ જઈએ છીએ. એટલે આપણે તત્વના નિર્ણયમાં ડગમગી જાય છે. પછી તો એમ કંઈ કહું કહેવાય કેમ? એટલે કેવું પડે પછી શું આપણને અવઢવ થાય છે, અને અવઢવમાં આપણું ઢોળાવ કેના તરફ છે? વ્યવહાર તરફ. એટલે આપણને પછી શાસ્ત્રમાં શંકા કે આવું કઈ આવા સંથારા હોય, પણ તારે શું કામ છે? તારે લેવો એટલે ન લેવો તો ન લે. આ બિન પ્રયોજન બધી વાત, આ અનર્થ દંડના પરિણામ છે કે જ્યાં એને કાંઈ લાગતું વળગતું નથી, કાંઈ.
એટલે કે તત્વનો નિર્ણય થઈ જાય એટલે શાસ્ત્ર છે ને આખું સમજાઈ જાય, પછી એમાં ભેદ ન
હોય.
તત્વનો નિર્ણય,
અભેદ તરફ દોરે એ તત્વ નિર્ણય.
તત્વ નિર્ણય થઈ જાય પછી કોઈ પ્રશ્ન,
અભેદ એટલે પછી આ વિકલ્પ સમાપ્ત થઈ ગયા. વિકલ્પ ત્યાં સુધી હશે જ્યાં સુધી સંબંધનું જગત ચાલુ છે, લોકસંજ્ઞા ચાલુ છે. ક્યાંક ખૂણે ખાંચરે ક્યાંક હજુ જીવના આ સંયોગોના જગતમાં એનું જીવન ચાલુ છે, અને આવા નિર્ણય આપણે લેવાય એટલે આપણી સ્થિતિ પણ કફોડી થાય. આજે તો ઠીક છે કે તમે બધા મોક્ષું મને હો, પણ તમે કાલ સવારે હું કહું કે ખોટો સંથાર લીધો, અને સમાજની અંદર કીધો આ શ્રીમદ વાળા અને કીધું ખોલાય બિચારે પચાસ દિન સુધી સંથારો લઈને ભરી ગયો, ભગવાને એની અંદર કહી દીધું કે સંથારો દાખલો ન દીધો કઈ એને યાદ ન. એ તો એમ કે ભગવાને એનો પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા બાપુજી સંથારો લીધો હતો એ યોગ્ય હતો કે નતો, તો કે ત્યાં ચર્ચા ઘણી થઈ પણ નિર્ણય તો આવ્યો. એટલે બોલા શું કે અમે તો કહેતા જ હતા કે શ્રીમદ વાળા ને જૈન ધર્મ આવ્યા કઈ લેવા દેવા સાબિત થઈ ગયું ને,
એટલે બાળ બાળે.
હવે મારે તો આજ દલાલી થઈ ને, હું કપૂર ની દલાલી કરું છું, કેસર ની દલાલી કરું છું, અને હાથ કાળા થઈ ગયા.
હવે આ જે પ્રશ્ન છે એનો તો જવાબ તો આપો સ્વાધ્યાય પડશે. પરમ કૃપાળુ દુર્દેવના ભક્ત કરતી વખતે સમાધિ થયેલી હતી એ અંગે થોડું ડિટેલમાં કંઈક માહિતી આપશે.
આપણે નહીં પામીશું. સવારે થોડો પ્રયત્ન કર્યો તો હું મારા નિયત સ્વરૂપમાં લગભગ બધા સૂત્રો વચનામૃતમાંથી જ આવ્યા છે, પછી એનું આપણે વિસ્તાર કરીએ જુદી વાત છે. એટલે ધ્યાનના સૂત્રો જયારે શરીરાત્મક ધ્યાન હતું ત્યારે શરીર સંબંધી સૂત્રો હતા, દેહાત્મક ધ્યાન હતું ત્યારે દેહ સંબંધી હતા, ચિદરૂપનું ધ્યાન હતું ત્યારે ચૈતન્ય સંબંધી સૂત્રો હતા, અને આત્માના સત સંકલ્પનું ધ્યાન હતું ત્યારે સ્વરૂપ સંબંધી સૂત્રો હતા. આપણે પ્રયત્ન કર્યો છે. કૃપાળુ દેવી એમ કહ્યું કે હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. એને સ્વરૂપમાં લીન થતા પહેલા બધા સંબંધો ઓછી લાગી દીધા. બીજા અર્થમાં સંથારો કહીએ, કદાચ સંથારો ન લીધો, કોઈ એમ કહે કે સંથારો તો ન કર્યો, પણ આથી વધારે કોઈ સંથારાનું સ્વરૂપ નથી. એટલે મા પ્રત્યેનો સૂક્ષ્મ ભાવ તો નહીં, મનસુખને હોપી દીધો કે મનસુખ માનું ધ્યાન રાખ્યું એટલે હું ફરક થાઉં છું. અને હવે આપણે શું શરૂ કર્યું કે કૃપાળુ દેવી માની મહત્તા તો કે મો હતો એને, તો આપણે તો માનું ધ્યાન રાખવું છે ને. અરે મૂર્ખ છો તું, આ જ્ઞાની બધું બોલવા માંડો કે એને મામાં મો હતો. તીર્થંકર ને કોઈને નથી, આ તો બધા કહેતા કે આપણા પણ પોતાપણાની કલ્પના જ્ઞાનીમાં લગાવવા એ આ જીવનું મોટામાં મોટું દૂષણ છે. આખું એની આખી કક્ષા મૂકી દીધેલી. કૃપાળુ દેવે લખ્યું છે કે માતાને મારા ઉપર ઘણો મોહ છે પણ અમને
નથી,
અમને નથી, માને છે. તો એ માની અવસ્થા છે, એ ચેતનની અવસ્થા છે, એ દ્રવ્યની અવસ્થા છે. તો વારંવાર કીધા કરે અમારા ભગવાન કેવા સરસ હતા, એ માનું ધ્યાન રાખતા હતા. તારો ભગવાન વિતરાગની તો વાત કરવા બેઠો છું કે એને મોહ સંબંધની વાત કરવા બેઠો. એટલે પછી તમારે તમારે માનું ધ્યાન રાખવું બસ આવ્યા જ કરે. એટલે પછી માનું ધ્યાન રાખવું જ ધર્મ, અને દોસ્તી ને મજા આવી જાય. છોકરો દીક્ષા લેતો અટકી જાય. તું શું રાજચંદ્ર રાખતો, તને ખબર છે રાજચંદ્ર કોણ હતા? એ મરતા પહેલા કીધું તો માનું ધ્યાન રાખ, અને તું મને છોડીને આવ્યો જુદો રહેવા છીએ. અરે તું રાજચંદ્ર મજાસ ખોટો બોલો, કઈ ક્યાંય વ્યવહારમાં તત્વ સમજાય તો સમજવું, પકડાય તો પકડવું. જ્ઞાની પુરુષોના વ્યવહાર આપણાથી ન સમજાતા હોય તો એના ઉદાહરણ લઈ લઈ અને એને નીચે ન ઉતારવા. પરમ વિતરાગી દશા જેવી છે, અને જે હવે કહે છે કે બસ આ ભરત ક્ષેત્રમાં બધા પરમાણુઓ જેના છે એને ખોપી દેવા છે, તો શું માના પરમાણુ બાકી રાખીને હકમાં બાકી રાખ્યા છે? પણ ઘણી વાર હું જોઉં છું કે એટલી મુમુક્ષુમાં ભગવાન પ્રત્યેનો પછી રાગ આવી જાય છે. એ રાગ આવે છે એટલે એમ કીધું, ના ના હું માનું ધ્યાન રાખતો એટલે ભગવાન તો માનું રાખે. અરે તું રાખતો તો તારો મોહ છે, તું કા ભગવાનના નામે મારે મારા મોહને દ્રઢ કરવો અને મારી શ્રેષ્ઠતા બતાવો. એ વ્યવહારની શ્રેષ્ઠતા છે, વિતરાગ્યતાની શ્રેષ્ઠતા નથી, કોઈ શ્રેષ્ઠતા નથી. તત્વથી વિચાર કરો, જો લાગણી ત્યાં બધું ખરાબ ના છે ગમશે જ નહીં, અને એમ કંઈક આવું બોલાય નહીં, આવું કહેવાય નહીં, આવા તો બધા ઘર ઘરના સંબંધ ભાંગી જશે. અમે વાત કરી છે વિતરાગ, જે સંબંધમાં મોહ છે એ વિતરાગી પુરુષ ક્યારે એ સ્વીકારે એ અંગીકૃત કરે. જો સાલી ભદ્રને બંધ પડતો હોય તો કૃપાળુ દેવને ન પડે એ જ નથી. પણ નહીં, મારા પ્રભુ કહે છે એક દેહ ધારીને કોઈ બંધ પડેલો નથી એના માના કારણે. એની માને કેટલા પગલા એવા જોગી છે એનું ચરિત્ર આપણે નથી લેતા. સત્પુરુષને કૃપાળુ દેવે કીધું સૌભાગભાઈને કે તમને મોક્ષ આત્મા જોઈતો નથી, રવજીભાઈને પૈસા જોઈએ છે, અને તમારે તમારા માટે એને કમાઈએ, કેમ કે અમને ભેદ નથી રવજીભાઈ માં ને તમારામાં. તમારા માટે અમે વ્યવસાય કરીશું પણ રવજીભાઈ ને આત્મા જોઈતો નથી. સભા તારે તો
લૌકિક રીતે વર્તતું કોણ અલૌકિક
અદભુત વાત છે. ત્યાં કઈ તો પિતા પ્રત્યેની જ્ઞાનીની તો સ્પષ્ટ છે કે એને મતલબ છે, એને પૈસા જોઈએ છે તો અમે પૈસા આપી દઈશું, વાત પૂરી થઈ ગઈ. મારો બાપ છે એટલે રોકાઈ જાઓ, ન રોકાય. બાપ અને માના સંબંધ છે એ વ્યવહારના છે, તત્વના નથી. જગતમાં કોઈ અનુપમ એવા આત્માનો કોઈ પિતા ન થઈ શકે, અને આવા પિતા પુત્રના સંબંધો ક્યાંય જોયા નથી, સાંભળ્યા નથી, સંભવતા નથી એમ લખ્યું છે. અને હવે મુશ્કેલી તો આપણે એ કે આપણે કઈ પિતાનું જે છે એ મોહન છે તો એ ગમે નહીં, અને એમાં વધારે પડતા આપણે મોહમાં હોય તો આપણે ચકા શું વાત કરે છે. આવો ધર્મ આવો ધર્મમાં નથી જોતો, ના ધર્મ તો રહેશે જ, તારો વ્યવહાર ધર્મ સાચો, ઋણાનુબંધ પૂરા કર, નવા બાંધીશમાં તને મૂળથી દૂર થવાનું કે છે, સંબંધથી દૂર થવાનું નહીં. ઉદયના સંબંધ એમની અંદરીએ એમાંથી કસાઈ કાઢી નાખવાના છે. અર્ક આપે છે ને કે અમુક દવાઓ એ શું આપે, લવિંગ નો આપે, લવિંગ નો અર્ક આપે, એમ બાપ નો અર્ક લે, સંબંધ રાખ, પણ એની અંદરનું તત્વ લઈને બાકી મોહ અનાસક્ત કહો અમોહી કહો, પણ આ વસ્તુ પકડવા માટે આ દ્રષ્ટિ જોઈ છે, અધ્યાત્મ દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ. આ સ્થૂળ અને આ બધા તાળાવાળાના આ માપદંડ લઈને બેસીએ તો મેં કીધું ને કે બધાએ મૂંઝાય, તમે ને હું કઈ કોઈ આરો વારો ના આવે.
આ કાવ્યમાં ત્યારે બધું આવી ગયું, આ કાવ્યમાં તત્વના નિર્ણયની બધી વાત આવી ગઈ, અને એક વાર તત્વનો નિર્ણય થઈ જાય પછી આવો કોઈ પ્રશ્ન રહે.
એટલે ફરીથી આપણે શરૂ કર્યું હતું સાધના, એનું પહેલું વાક્ય એ વાક્ય લઈ ગયો, બહુ સરસ. જીવે તત્વ નિર્ણય સમ્યક પ્રકારે કર્યો નથી અને સાધના કરી છે. તત્વ નિર્ણય સમ્યક પ્રકારે કર્યો નથી અને સાધના કરી છે, જન્મ જન્મ કરી છે, ભવો ભવ કરી છે, અને આ ભવમાં તો હૌથી ચડિયાતે કરી છે. તત્વ નિર્ણય વિના માસ ખમણના માસ ખમણ કર્યા છે, વ્રતના વ્રત કર્યા છે, યાત્રાની યાત્રાઓ કરી છે, મોઢું કોઈ ખુલ્લું રાખ્યું નથી, સાધના કરે છે. તો શું પરિણામ આવ્યું? અશુભ નો પરિહાર કરી શુભમાં ઉભો રહ્યો. પણ સ્વરૂપમાં એટલે કે શુદ્ધમાં રહ્યો નહીં. આટલું કહેવાયા પછી શુદ્ધમાં સ્વરૂપમાં રહ્યો નહીં. કાં તો તત્વ નિર્ણય સમ્યક પ્રકારે કર્યો પણ સાધના ન કરી, કોઈ બીજા એથી ઉલટી કોપરી, એ જીવનમાં તત્વ નિર્ણય કરવામાં જ રહ્યો, સાધના ન કરી, એને કારણે એ તત્વમાં સ્વાનુભવ ન થયો. આત્માનો નિર્ણય કરી લીધો કે આત્મા છે, પણ કોઈ બી મેળો નહીં, કોઈ બી આત્માનો અનુભવ ન થયો. સમ્યક પ્રકારે તત્વ નિર્ણય કર્યા વિના સાધના કરે, જો પ્રાયોરિટી બે નાખે કે સમ્યક પ્રકારે તત્વ નિર્ણય કર્યા વિના સાધના કરે તો શુભ માર્ગ અટકે ત્યાગ શુભ માર્ગ, અને તત્વ નિર્ણય કર્યા બાદ સાધના ન કરે તો સ્વાનુભવથી વંચિત રહે. એને આત્મા છે ખબર છે પણ અનુભવ નથી, સ્વાનુભવથી વંચિત રહી જશે. આવું અમૂલ્ય તત્વ તત્વ નિર્ણય કર્યો પણ પામ્યો નહીં, આ પામવાનું કર વિચાર તો પામ શબ્દ છે જાણ નહીં, કર વિચાર તો જાણ જ નથી, કર વિચાર તો પામ. પણ એક વાત નક્કી છે કે તત્વ નિર્ણય યથાર્થ થયો જ હોય તો તે જીવ સાધના કર્યાથી રહી શકાય. જો તત્વ નિર્ણય સમ્યક પ્રકારે યથાર્થ થયો જ હોય તો સાધના કર્યા વગર
રહી શકે
નહીં.
સમ્યક પ્રકારનું થોડું સ્પષ્ટીકરણ કરશો.
જીવ છે તે
યથાસ્થિત,
યથાસ્થિત એમાં કોઈ કલ્પના નહીં, કોઈ ભ્રમણાની, કોઈ માન્યતાની, કોઈ ગ્રંથ સંપ્રદાયની વાત નહીં. વસ્તુનું સ્વરૂપ જેમ છે જ કહે, હું આત્મા છું, સર્વથી ભિન્ન છું એટલે ભિન્ન જ છું. પછી આનાથી આમ ને આનાથી આમ એ કોઈ વાત ના આવે, ના સદગુરુથી તો નહીં છું, ના કાંઈ નહીં. તું ભિન્ન છું એટલે બધા આત્માથી
ભિન્ન,
અસંગ છું એટલે
અસંગ
છું. આ સમ્યક પ્રકારે એમાં કોઈ અપવાદ નહીં, કોઈ છૂટછાટ નહીં. એટલે કૃપાળુ અહીંયા એક વાત કહે કે માર્ગ કોઈ પણ હોય, સાધના પદ્ધતિ પણ કોઈ પણ હોય, પણ એક વાત તો નક્કી જ અને મુખ્ય, દેહથી વિદેહ થવું, મનથી અમન થવું. અને ગમે તે પ્રકારનો સાધના ધ્યાન કરો, મુખ્ય વાત શું? દેહથી વિદેહ અને મનથી આ વાક્યું જેને લખ્યું હોય, પણ કૃપાળુ દેવે છૂટે સમાપ્તિ પહેલા એક વાક્ય માત્ર આપણને શિબિરના અંતે વિચારવાનું છે કે પછી તમારે કઈ કરવાનું છે. આ 631 પત્રાંકમાં છે, કેટલું સરસ આપ્યું છે કૃપાળુ દેવે, 831 અને મનીષીને લખ્યું છે. 31મું વર્ષ છે, અંતિમ અવસ્થાની અંદર એને મનીષીને આ વાક્ય લખ્યું છે. દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, જે કાળમાં આપણે છીએ, દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ કાળ વિપરીત છે. અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી, અગુપ્ત વીર્ય સમજો, અગુપ્ત વીર્યથી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે તો પણ, અને આ જ્ઞાન સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જે ઉપાસવા ઈચ્છે છે એને પરમ શાંતિનો માર્ગ હજુ આપણે આ મુખ્ય માળમાં મુખ મૂળ માર્ગ એ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર અહીંયા સદાય જ છે. સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર જો ઉપાસવા ઈચ્છે છે તો એને પરમ શાંતિનો માર્ગ હજુ પણ
છ કલાક ટોટલ ધ્યાન નાખ્યા. અહીંથી સિડી